प्रवचन नंबर 471 तारीख 5/9/87 47 मिनिट कलश टीका कलश 174 तथा 175।
तो કોણ ચિંતા કરતો હતો એની પાસે માનવા હોય એની પહેલા અયંત્ર સ્વીકારતા એટલું આયુષ ઘણા મોટા હોય છે એટલે એમનું આયુષ દૂર થાય જયારે એ મોક્ષી થાય. એવી રીતે સમ્યક દ્રષ્ટિ ગ્રહકોને પણ જ્ઞાન ચારિત્રાદી ગુણોમાં જે પોતાથી અધિક હોય તેમની પ્રત્યે અનુમોદ્રા અને બ્રહ્મા હોય છે. આ પોતાથી અધિક કોઈ દેખાય એને કોઈ એમને પ્રત્યે એને બ્રહ્મા આવે એ મૂળગ્રાહીઓ છે. આત્માથી જીવ મૂળગ્રાહી પોતાથી વધતો દેખાય. નાની ઉંમરનો હોય પોતે મોટી ઉંમરનો હોય અને ઓલો બાળક 10 વર્ષનો હોય અને વધતો દેખાય કોઈ અંદરમાં અવ્યક્ત મળે સંસ્કાર હોય ને ન્યાય આવતો હોય તો એ વાહે વાહ બહુ સારી વાત. તારા શિવ ખેતી ઉભી થાય પોતાથી અધિક હોય કે એમની પ્રત્યે અનુભવતા અને બહુમાન અનુભવતા અને બહુમાન વિકલ્પ વખતે અધિક ગુણવાન પ્રત્યે જો અનુભવતા ન હોય વિકલ્પના સ્થળે પોતાથી અધિક એવા ગુણવાન હોય અને એની અનુભવતા ન હોય તો જેવા જીવને ગુણની રૂચિ નથી. મૂલ્યો અંતરમાં પણ ગોતવા વગર છુપાયેલા વગર સરળપણે પાત્ર જીવને સર્વ અર્ષયનો ઉપયોગ કરે છે. પાત્ર જીવને કરે ને અપાત્રને એમ નહીં કે પાત્ર હોય ત્યાં ઉપદેશ ફેલાવી નાખો નથી એટલે પાત્રની મુખ્યતાથી ઉપદેશ કરે છે એમ કહેવામાં આવે છે. ઉપદેશના વિકલ્પને પણ પોતાનો માનતા નથી. એક સૂક્ષ્મ જ્ઞાન શાસ્ત્ર જ્ઞાનને પોતાનો માનતા નથી અને ઉદય ભાવને પણ પોતાનો માનતા નથી. શરીરનો અને વિકલ્પનો મહત્વ જેમને નથી શરીરની મમતા જુટી ગઈ છે અને વિકલ્પનામ રાગ અને વિકલ્પનામ ખંડ જ્ઞાન એની મમતા જેને જુટી ગઈ છે એના પ્રત્યે નિર્ભો છે. વિકલ્પ પ્રત્યે આત્મા નિર્ભોય છે અને આ તથા ઉપદેશાદીના વિકલ્પને તોડીને વિકરાગ સ્વભાવમાં સ્થિતિ છે તેવા ઉત્તમ આખી કે ધર્મમાં રથ મૂલ્યો આ જગતમાં ધન્ય છે. મૂલ્યો તો ધન્ય છે. મૂલ્યને તો નમસ્કાર કરવા જેવું છે. નિત્ય દેવને ચારિત્ર પ્રસાદો છે. કેવ જ્ઞાન લેવાની ઉગ્ર તૈયારી વાત છે. બહારનું જ્ઞાન હોય તેમાં પણ બાર અંગનો ઉગાર હોય ગણતર શુદ્ધ કેવળીઓને બાર અંગનો ઉગાર હોય છે. શાસ્ત્ર તેમાં પણ તેને આશક્તિ નથી. એ જ્ઞાનને પણ જ્ઞાનના ધ્યેય તરીકે જાણે છે. જ્ઞાન તરીકે જાણતા નથી. એનાથી જુદું આખું જ્ઞાન થયું છે અને પરાવલંબી જે શાસ્ત્ર જ્ઞાન છે એને જ્ઞેય પણ એ જાણે છે. જ્ઞાનનું જ્ઞેય છે એ હેયરૂપ જ્ઞેય છે ઉપાધિરૂપ જ્ઞેય નથી. એમાં આશક્તિ નથી. એમાં રસને લીન નથી. હજી ક્યારે જરા ઉદ્દેશ આદિ પ્રતિ ઉઠે છે એનો મને ખેદ છે. આ પણ પાગલપણું છે. શાસ્ત્રમાં આવે છે સાંભળવું એ પણ પાગલપણું ને સંભળાવવું એ પણ પાદલ થોડું છે. એનો એને અંતરમાં ખરાબ નથી અને ઉદયભાવ વિના સકાળે આવ્યા વિના રહેતો નથી એમ હું જાણું છું. એ ઉદયભાવનો સ્વામી હું નથી. એનો કરનાર પણ નહીં ને રોકનારો પણ હું એને જાણનારો કેવું એ પણ જવાબ છે. એને છોડીને સ્વભાવમાં એકદમ સંપૂર્ણ સ્થિરતા વડે કેવળ જ્ઞાન પ્રેરિત કરવાનું કામ છે. એવા મુનિઓ દુર્લભ છે. મુનિઓ ઉદ્દેશાદી જેવામાં કોઈ ઊંચી વાત છે કે મહિમા ભક્ત ન્યાયને છુપાવતા નથી. જ્ઞાનદાન આપવાથી કે કાંઈ જ્ઞાન ઊંચે તેમ નથી પણ ઉલટી પોતાને જ્ઞાન સ્વભાવની ભાવના થતા જ્ઞાન એકદમ ખેલતું જાય છે. ભૌતિકમાં પણ જેને પોતાનો અંદરનો વિશ્વાસ હોય છે, જે જીવ દાનમાં લક્ષ્મી વગેરે ખર્ચવામાં સહજપણે ઉદાર હોય છે, દાનમાં વધારે લક્ષ્મી ખર્ચવાથી મારી લક્ષ્મી દૂરી જશે એવી તેને શંકા પછી નથી. જેમ લોકોત્તર મુનિવરોને પોતાના પુરુષાર્થની પ્રતીતિ છે કે મારા જ્ઞાનનો વિકાસ અટકવાનો નથી, જે જ્ઞાને દ્રવ્યનું અવલંબન લીધું એનો વિકાસ કોઈ કાલે અટકતો નથી, અટકવાનો નથી. મારા સ્વભાવના હસ્તે મારા જ્ઞાનની નજીક છે. જે મુનિઓ બીજાને શાસ્ત્રતા દેતા જરાય અટકાતા નથી, પોતાની ઉદ્દેશની વૃત્તિમાં અટકવાની ભાવના નથી, પણ વૃત્તિ તોડીને સ્વભાવમાં જ એકાગ્ર રહીને કુલ જ્ઞાનની ભાવના છે. આ મુનિઓને ઉત્તમ આ કિંચિની ધર્મો છે. આ કિંચિની છે પરિગ્રહ રહીત, પણ જે જ્ઞાન એ પરિગ્રહ છે, વાતો પરિગ્રહ છે, પણ ઇન્દ્રિય જ્ઞાન પણ પરિગ્રહ, શાસ્ત્ર જ્ઞાન એ પરિગ્રહ છે. એ શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન ઉપરનો બોજો છે, અતિન્દ્રિય જ્ઞાનની ઉપાધિ છે. એમ પ્રવર્તન થયું છે, એ શુદ્ધની ઉપાધિ છે. એ ઉપાધિને છોડીને એટલી નક્કી જે એમાં આત્માનો અનુભવ થાય છે. પરિગ્રહ રહી પણ મમતા તે પરિગ્રહ છે. મમતા રહી નીકળા ભાવ તે ઉત્તમાથી નીકળ્યો છે. વેદ જ્ઞાન મળે પરથી જુદા સ્વભાવને જાણ્યા વગર પર ઉપરની મમતા ટળે નહીં. મમતા ઘટે પણ પાછી વધી જા, ઘટે ને વધે, ઘટી જાય પાછી વધે, ઘટે ને વધે, પણ સ્વભાવના આશરે મમતા ટળે એ ઉત્પન્ન ન થાય પછી વધવાનો પ્રશ્ન રહેતો મમતા ટળે નહીં. ધર્મ થાય આવી એક ચારિત્ર દશા અલૌકિક મોની રાજોની હોય છે. એ ચારિત્ર દશા એને પ્રગટ થાય છે, એ સમ્યક દ્રષ્ટિને જ ચારિત્ર દશા પ્રગટ થતા. એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની વિધિ સમયસર શાસ્ત્રમાં લખી છે. એમાં 387 નિવાસી ગાથા આપણે લેવાની છે. એની પહેલા કાલે એક વિષય થોડો વધુરો રહેલો છે, આપણે થોડું કરી બહુ મહત્વ નહીં, એક પણ નીકળ્યો ૧૭૪માં એક શિષ્ય પોતાની મુંડનનો પ્રશ્ન શ્રી ગુરુ પાસે કે આપે એમ ફરમાયું કે આ પ્રકારના જ્ઞાનાઓના વિકર્મના બંધ સંસાર અવસ્થામાં જીવોને થાય છે અને એ આઠ કર્મના બંધનનું કારણ રાગ દ્વેષને હોના વિભાવ વિકાર આશ્રય ભાવ છે. એટલું તો મેં જાણ્યું માન્યું, પણ આપે એમાં એક વાત એવી કરી કે એ રાગ દ્વેષ બહુ ચૈતન્ય સ્વભાવથી ભિન્ન છે. તો અમે તો એમ માનતા હતા કે આત્મા જ કર્મને બાંધે છે. તમે તો આત્માને રાગ દ્વેષ મોહના સદભાવ વખતે જુદો છે એમ આપ કેવા માંગો છો, તો મારી સમજણમાં આવતું નથી. વિદ્યાર્થના પરિણામ વખતે વિદ્યાર્થના પરિણામથી ભગવાન આત્મા જુદો રહીએ એ વાત મારા ખ્યાલમાં આવતી નથી. કેમ કે મેં પણ શાસ્ત્ર વાંચ્યા છે કે એ વિદ્યાર્થના પરિણામથી તે સમયે જે આત્મા અનન્ય છે એને વાંચ્યું છે, કે તે વાંચ્યું છે ભલે વાંચ્યું છે, પણ વ્યવહારની બાબત પસંદ છે. નિશ્ચય નહીં આ ધર્મ સુધી તો પહોંચ્યો નથી, ત્યાં સુધી પહોંચવા માટેનો તારો પ્રયત્ન છે, તારો પ્રયત્ન સારો છે. અને અહીંયા સુધી તો હું આવ્યો કે રાજદ્વેષનો કર્મ બંધના કારણો છે, પણ આપે એમ કહ્યું કે જે શુદ્ધ જ્ઞાન ચેતના માત્ર જ્યોતિ સ્વરૂપ જીવ વસ્તુ છે બધા ભાઈઓ નજીક નજીક આવો, મોરબી નો સંઘ આવ્યો સર્જનની શું કહ્યું? શિષ્યનો પ્રશ્ન છે કે કર્મનો બંધ થાય છે? શ્રી ગુરુ કહે છે કે હા, કર્મના બંધના કારણ કોણ છે? પ્રભુ કે રાગ દ્વેષ મોહ. તારા રાગ દ્વેષ મોહ એવો જવાબ ના આપ્યો. કેમ કે રાગ દ્વેષ મોહ જીવતા નથી, કરસ્તી પડી જાય જરા, પણ સમજવા જેવું કરસ્તી એટલે જરા સુખનો ઉપયોગ કરે તો સમજાય એવું છે કે રાગ દ્વેષ મોહ એ બંધનું કારણ છે. એમ આપે કહ્યું, મેં સાંભળ્યું માન્યું. વળી આપ કહો છો કે એ રાગ દ્વેષ મોહ શુદ્ધ જ્ઞાન ચેતતા માત્ર છે, જે જ્યોતિષ સ્વરૂપ જે વસ્તુ એમનાથી ભિન્ન છે. એ વિજ્ઞાતના પરિણામથી આત્મા ભિન્ન છે ને આત્માથી વિજ્ઞાતના પરિણામ ભિન્ન છે કે હા? તું અભિન્ન માનીને બેઠો છો એ તો તારું અજ્ઞાન છે. દુઃખ કા કારણ તુજે ઘેરા અજ્ઞાન ભાઈ, દુઃખ કા કારણ તુજે તેરા અજ્ઞાન હૈ, બીજું કોઈ કારણ નથી. કે હું માની કહો છો કે રાગ દ્વેષ મોહ અને આત્મા એક તત્વ છે. આ રાગ દ્વેષ મોહ રૂપે પરણે છે આત્મા, એ પરણ્યું કોઈ નથી, એ તો જ્ઞાન રૂપે પડે. આ નિશ્ચય સુધી પહોંચવું એ કઠિન છે પણ અશક્ય તો નથી. શુદ્ધ જ્ઞાન ચેતના ચેતના માત્ર છે, જે જ્યોતિષ સ્વરૂપ જે વસ્તુ તેમનાથી બહાર છે, રાગ દ્વેષ મોહ ભિન્ન છે. હવે એક પ્રશ્ન હું કરું છું કે જો આત્માથી એ ભાવ ભિન્ન છે તો એ ભાવનું કારણ કોણ? મને તો એમ જ લાગે છે કે આ દોષનું કારણ હું જ છું, એ કોઈ કારણ નથી. તો ચાર ગતિ સિદ્ધ નહીં થાય તો મોક્ષ થઈ જશે, ચાર ગતિ સિદ્ધ નહીં થાય તો તારો મોક્ષ થઈ જશે. ચાર ગતિ સિદ્ધ કરવા માટે સમયસર નથી, એ ચોપડા બીજા ઘણા નિમિત્ત પણ હોય. ચાર ગતિ માટે નિમિત્તો ઘણા છે, ચાર ગતિમાં નિમિત્ત થાય ચોપડા બીજા અન્યમતિના અને સર્વની વાણી પણ ચાર ગતિમાં નિમિત્ત થાય. ત્રણ કાળમાં મને નહીં એને જીનવાણી કહેતા નથી. અમે મોક્ષમાં નિમિત્ત થાય, સમ્યક દર્શનમાં નિમિત્ત થાય કે શુદ્ધ ચેતના માત્ર જ્યોતિષનું પરંતુ તેનાથી બહાર છે. એ ભગવાન આત્માથી પર્યાયમાં થતા પરિણામો, એની પર્યાયમાં દુર્ગલના પરિણામ નહીં, જીવના પરિણામ જીવથી ભિન્ન છે. સુદગલના પરિણામ તો જીવથી ભિન્ન છે, એમાં તો વિચાર કરવાની પણ જરૂર રહેતી નથી. જરૂર ક્યાં છે કે જીવના પરિણામ કેવા અને એ જીવથી ભિન્ન કેવા? પ્રભુ એમાં મને સમજાણવું નહીં કે બહાર છે. હવે એક પ્રશ્ન હું કરું છું, રાગદ્વેષ મોહ પ્રશુદ્ધ પરિણામનું કારણ કોણ છે? રાગદ્વેષ મોહનો આપે સ્વીકાર કર્યો, ભાવે સ્વીકાર કર્યો તો પર્યાયમાં થાય છે અને એ નવા કર્મના બંધનું કારણ છે, ત્યાં સુધી તો હું સમજી શકું. પણ આપે હમણાં એક વાત એવી કરી કે એ જીવની દશામાં થાય છતાં જીવથી ભિન્ન, તો શું આ છે રમત? એ રમત રમી જાણે એનું કામ આ એવું છે. તે રાગદ્વેષ મોહનું પરિણામોનું કારણ કોણ છે? તો આત્માથી ભિન્ન છે અને કાર્ય તો છે રાગદ્વેષ મોહ. કાર્યનો તો આપ સ્વીકાર કરો છો, હા સ્વીકાર કરું છું. તો કાર્યનો સ્વીકાર કરતા હો તો મને કારણ બતાવો. આપ એમ કહેશો કે કર્મનો ઉદય કારણ છે, એવો જ મારો પ્રશ્ન નથી. તો આખું જગત, આખું જગત કર્મનો ઉદય કારણ છે રાગમાં, એ તો જાણે છે અને માને છે. પણ એ રાગની પર્યાયનું કારણ ગુપ્ત કોઈ જુદું છે, એ ગુપ્ત ચમત્કાર જગતના જીવોને ખબર નથી. ગુપ્ત ચમત્કાર છે રાગનું કારણ. પૂછ્યું છે રાગ કાર્ય છે તો કર્મનું કારણ બતાવો. એ કારણમાં એક જ પ્રશ્ન નથી ઉત્પન્ન કરતો, બે પ્રશ્ન કરે છે. મારા બે પ્રશ્ન એકી સાથે છે, રાગનું ઉપાદાન કારણ બતાવો અને રાગનું નિમિત્ત કારણ બતાવો. જો નિમિત્ત કારણ પૂરી હોય તો ફટ ઉત્તર આપી દે કે કર્મનો ઉદય કારણ છે. ના ના, એ તો સામાન્ય, એ તો 10 વર્ષનો બાળક પણ જાણે છે, પણ આ 80 વર્ષનો બુઢો નથી જાણતો. અને સમય દર્શન નથી થતું એને એક પ્રશ્નની ગુણવણ થઈ કે પ્રભુ આ બુજાણો હોય, કેમ કે હવે આયુ તો લાગવું નથી, ઉકેલ આવતો નથી. માટે ઉકેલ નો કઈ પ્રશ્નનો ઉત્તર આપો. એનું કારણ છે જીવ દ્રવ્ય જ કારણ છે. પ્રશ્ન કરે છે રાગનું કારણ આત્મા છે, એમાં પ્રશ્ન શું? રાગનું કારણ તો આત્મા જોઈને, દોષનું કારણ તો એનો આત્મા જોઈને, એનામાં પર્યાયમાં થતા દોષનું કારણ એનો આત્મા નથી, એ વાત તે સાંભળી નથી. એ તો સ્વચંદી થઈ જશે, સ્વતંત્ર થઈ જશે. રાગનું કારણ આત્મા છે એ જ સ્વચ્છંદ છે વિદ્યાર્થીઓ. જીવ દ્રવ્ય કારણ છે કે રોગ કર્મનું પરિણામ છે, જે ભૂતગલ દ્રવ્યનો જે કારણ છે, એ પ્રશ્ન પૂછ્યા. એ પૂછવામાં આવતા આચાર્ય ભગવાન કરુણા કરીને ઉત્તર આપે છે. સાંભળો, પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર આમ છે. આ વસ્તુનું સ્વરૂપ સર્વકાળે પ્રગટ છે. આ એક સમય એવો નથી કે ભગવાન આત્મા પ્રગટ ન હો. એવો એક દિવસ ન ઉગે કે જેમાં સૂર્ય અપ્રગટ હોય, એવો દિવસ, રાતની વાત નથી કરતો, એવો દિવસ એવો ન હોય કોઈ કે જેમાં સૂર્ય પ્રગટ ન હોય. પ્રગટ હોય હોય ને હોય એમ આ વસ્તુનું સ્વરૂપ સર્વકાળે પ્રગટ છે, ઉદયથી સર્વકાળે પ્રગટ છે, વિદ્યમાન. એવો છે વસ્તુનો સ્વભાવ. ભગવાન આત્મા જે વસ્તુ છે જેમાં અનંત ગુણો વસેલા છે, જ્ઞાન, પ્રસન્ન, આનંદ, પ્રભુત્વ, વિભુત્વ, અનંત અનંત શક્તિ, એક એક શક્તિ પરિપૂર્ણ છે. એ શક્તિને ભાવ આવરણ કે દ્રવ્ય આવરણ નથી, અપૂર્ણ નથી, પણ એક એક શક્તિ પરિપૂર્ણ છે. કેવો છે વસ્તુનો સ્વભાવ? જે ત્રિકાળ સામાન્ય એકરૂપ સ્વભાવ છે તે પર્યાયમાં રાગદ્વેષ થાય છે. એ જીવ પરણે છે, એ ભૂતગલ પરિણમતું નથી, પણ જીવ પરણે છે. એ જીવના પરિણામ હોવા છતાં પણ જીવથી પરિણામ ભિન્ન છે, અને એક પરિણામનું કારણ જીવ નથી. જીવ પરણે અને જીવ કારણ નથી. સૂક્ષ્મ વાત છે. જો કોઈ પણ કાળે, કોઈ કાળે જીવ દ્રવ્ય પોતા સંબંધી છે, જે રાગદ્વેષ મોહ પશુ પરિણામ પોતાની અવસ્થામાં થાય, જીવની અવસ્થામાં થાય છે, એ નવા કર્મનું કારણ ન થાય તો ન થાવ, એ તો મને સમજાય છે. જીવ આત્મા કર્મબંધનું કારણ ન થાય એમ કહો તો એ મને સહેલું લાગે છે સમજવા. પણ રાગદ્વેષનું કારણ આત્મા નથી એ વાત કેવા માંગુ છો? તો મારો પ્રશ્ન છે કે આત્મા કારણ નથી, આત્મામાં ઉત્પન્ન થતા દોષો એનું કારણ એનો આત્મા નથી, બીજો આત્મા તો ન જ હો, એ તો પ્રશ્ન કોઈ પણ કાળે જીવદ્રવ્ય પોતા સંબંધી છે જે રાગવેશ મોર પશુ બન્યા તેમના કારણે પણ આનું પરિણમતું નથી. પરણવે પોતે અને એ પરિણામનું કારણ પોતે નહીં. એ શું જો અપરિણામી હોય તો કારણ નથી તો બરાબર છે, તો એ કારણ નથી. પણ આપ તો હોય તો જીવદ્રવ્ય પરણે છે, જીવ સંબંધી રાગદ્વેષો લીધા એ વૃદ્ધના લીધા. આપણે હવે પરણવે અને એ પરિણામનું કારણ જીવને ઈશુ. આ રહસ્ય પ્રભુ મારા ખ્યાલમાં આવતું નથી, ખ્યાલમાં નથી આવતું એટલે સમય કશું થતું. માર્મિક વાત છે. ૩૨૦ કથા કઈ ચલાચાર્ય ગુરુમાંથી છે, એમાં કહ્યું કે શુદ્ધ જ્ઞાન એ બંધ મોક્ષનો કરતા નથી, હૃદયને નિર્જરાનો પણ કરતા નથી, પણ શુદ્ધ જ્ઞાન પહેલા જીવ પણ નિર્જરાનો કરતા નથી. બોલો આવશે ભાઈ દાતા લેવાના છે. જે છે કે ભાવાર્થ નામ છે કે તેમના કારણપણે વિખ્યાતોના કારણપણે આત્મા એક સમય પણ જો થાય તો નિત્ય કારણ પણ રહેતા વિખ્યાતોનો અભાવ તેને સમય પ્રથમ પ્રગટ તથા વિખ્યાત છે છતાં એનું કારણ તારો આત્મા નથી. તારી અવસ્થામાં થાય છે વિખ્યાત, વિજ્ઞાનમાં રાખજે. પૂદગલમાં થાય છે અત્યારે અમારે કેવું થાય છે તો પૂદગલમાં થાય છે તો, પણ તારા જ્ઞાનમાં જણાય છે એ વખતે તને પ્રાપ્તિ થઈ છે એટલે પ્રાપ્તિ તારી અવસ્થામાં થાય છે. વિખ્યાત ભાવ તારી અવસ્થામાં થાય છતાં તારાથી ભિન્ન છે ભગવાન આત્મા. તેથી આત્મા રાગનું કારણ બનતો નથી, એના કારણ પણ એ કદી બનતો નથી. એક સમય પણ માત્ર જો કારણ થઈ જાય આત્મા વિખ્યાતનું તો જે એક સમયનું કારણ હોય સૌ સમય કારણ થતા કોઈ કાળે વિખ્યાતોનો અભાવ થઈ શકતો, જે સમયે વિખ્યાત છે તે સમયે વિખ્યાતોનું કારણ ઉપાદાન કારણ ભગવાન આત્મા નથી. ત્યારે કહે છે કોઈ પણ કાળે પણ ભાવાર્થ છે કે દ્રવ્યના પરિણામનું કારણ, દ્રવ્યના પરિણામનું કારણ કાર્ય તો છે તો એના કારણ બે પ્રકારે છે. એક ઉપાદાન કારણ છે ને એક નિમિત્ત કારણ છે. ત્રિકાળી દ્રવ્યથી રાગદ્વેષો ભિન્ન છે એટલે ત્રિકાળી દ્રવ્ય તો કારણ થતું નથી. ઉપાદાનના બે પ્રકાર છે, એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. ઉપાદાનમાં બે ભેદ છે. એ બહુ સમજાવે છે ઉપાદાનની સ્થિતિ. મૂળ પાયાની વાત છે એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન. ઉપાદાન એનું નામ કહેવાય કે સ્વશક્તિને ઉપાદાન કારણ કહેવાય. સ્વશક્તિ જે ઉપાદાનની છે એ હંમેશા નિરપેક્ષ હોય છે. નિરપેક્ષને ઉપાદાન કારણ કહેવાય. એ સત છે ભલે એક સમયનું સત પર્યાય પણ સત અહેતુક છે, ઉપાદાન છે. એક ત્રિકાળી ઉપાદાન છે ને એક ક્ષણિક ઉપાદાન. હવે ક્ષણિક ઉપાદાનના બે ભેદ, ક્ષણિક ઉપાદાનના પણ બે ભેદ છે. એક અશુદ્ધ ક્ષણિક ઉપાદાન અને એક અનુભવ થાય પછી શરૂ થાય એ ક્ષણિક શુદ્ધ ઉપાદાન. એ બે પ્રકારના ઉપાદાન પર્યાયમાં છે. એક પ્રકારનું ઉપાદાન ત્રિકાળી ઉપાદાન દ્રવ્ય સ્વભાવ છે. હવે અહીંયા કે છે શિષ્યનો પ્રશ્ન છે કે રાગનું કારણ કોણ છે એનો ક્ષણિક ઉપાદાન ઉત્તર આપે છે. એક ઉપાદાન કારણ એ નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભી છે પોતાના પરિણામ પર્યાયરૂપ પરિણામ શક્તિ એ પર્યાયથી એની યોગ્યતા અંદરમાં પડી છે, અંદરમાં પડી છે ત્યાં સુધી એ પર્યાય મહારાજ નથી. રાજપરાશ્રિત ન હો, રાજપરાશ્રિત હોય જીવિત ના સંગે રાખતા થાય પોતાની યોગ્યતાથી, ઉપાદાનની સ્વશક્તિથી, અશુદ્ધ ઉપાદાન. આ ઉપાદાનની ચર્ચા ત્યાં છે કે સમય સારમાં છે, બીજા શાસ્ત્રના આધારે છે, આ તો સમય સારમાં એ જે પરિણામ પર્યાયનું પરિણામ શક્તિ એ દ્રવ્યમાં અંતર્ગતથી પર્યાયની યોગ્યતા પડી છે એના સ્વ અવસરે પ્રગટ થાય છે, એના સ્વકાળે પ્રગટ થાય છે. પ્રગટ થાય છે ત્યારે પર્યાય, ત્યારે સ્વમુખે પ્રગટ થાય કરતા પરમુખે પ્રગટ થાય. સ્વમુખે પ્રગટ થાય તો શુદ્ધતા છે અને પરમુખે પ્રગટ થાય તો અશુદ્ધતા છે. એ ઉત્પાદ સ્વભાવ છે, પણ એ ઉત્પાદ વેયનું જે વિશેષણ છે એ ઉપાધિ છે. ઉત્પાદ વેય ઉત્પાદ વેયનો પર્યાયનો સ્વભાવ છે. ઉત્પાદ વેય બનવો શું કારણ નથી. ઉત્પાદ વ્યય એ તો સ્વભાવ છે, એ બંધનું કારણ નથી અને મોક્ષનું કારણ પણ નથી. તો એ બંધનું કારણ શું છે કે જ્યાં પર્યાય પ્રગટ થઈ અને જ્યાં પર જાણ ત્યાં પર મારું મમતા કરી એ બંધનું કારણ છે, અને પ્રગટ થતી પર્યાય સ્વમુખે પ્રગટ થાય તો તે મોક્ષનું કારણ થાય છે. એ ઉપયોગનો દુરુપયોગ જે બંધનું કારણ અને ઉપયોગનો સદુપયોગ જે મોક્ષનું કારણ છે. ભગવાન આત્મા બંધ મોક્ષનું કારણ નથી, ઉત્પાદ વેય બંધનો મોક્ષનું કારણ નથી. ઉત્પાદ વેય તો સ્વભાવ છે આત્મા થાય, પર્યાય સ્વભાવ છે ઉપજને વેરસવું, પણ એ ઉત્પાદ કરનો સંઘ આ સ્વરનો સંઘ ચૂકીને ભૂલીને પરને પોતાનું માને તો એને વિખ્યાતનો ભાવ થતા એ ભાવબંધનું કારણ સ્વયં થાય છે અને નિમિત્તપણે દ્રવ્યકર્મના બંધનું નિમિત્ત કારણ થાય છે. ભગવાન આત્મા તો એ કર્મના બંધનું કારણ નથી અને વિખ્યાતનું પણ કારણ. તો કહે છે કે વિખ્યાત રાજકોનું કારણ શું કોણ છે કે એનો એક સમયની પર્યાય પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાયનો કરતા પર્યાય એના સટકારકથી નિરપેક્ષ, એને નિમિત્તની અપેક્ષા નથી અને એના સ્વીકારી ઉપાદાનની પણ અપેક્ષા નથી. સંન્યાસ દર્શન ગુરુથી તો થતું નથી, એના દાતાથી ગુરુ તો નથી, પણ ભગવાન આત્મા પણ એનો દાતા નથી, કરતા નથી. એક એક સમયની પર્યાય અહેતુ, પછી રાગ હોય કે વિતરાગ ભાવ હોય એ સત અહેતુક છે. નિરપેક્ષથી વિચાર કર્યા પછી સાપેક્ષ લેવા, નિરપેક્ષના વિચાર વિના સાપેક્ષ તો વ્યવહાર વ્યવહાર નામને પામતો નથી. કહે છે કે ઉપાદાન એટલે શું કે દ્રવ્યમાં અંતર એ પર્યાય ક્યાંય બહારથી નથી આવતી, ઉત્પાદન ક્યાંથી આવે છે, દ્રવ્યમાંથી આવે છે. સમાય છે ક્યાં એ દ્રવ્યમાં, તો સમાય દ્રવ્યમાં તો વિખ્યાત તો માત્ર સમાય કહ્યું ને, દ્રવ્ય શું થઈ ગયું આ એમ છે નહીં, એ વાત છે ઝીણી લોટા કાપે ઝીણી એવી વાત છે. સમુદ્રનો ઘટનામ તાપીએ તો ખ્યાલ આવે કે સમુદ્ર ઉપર મોજા ઉછળે છે, એ મોજા આવે છે સમુદ્રમાંથી, અંતર્ગતની પર્યાયરૂપ પ્રજ્ઞા શક્તિમાં પડીથી એક ઉત્પાદ થાય છે અને પાછું એમાં વ્યય થાય છે, સમાઈ જાય છે. પણ એ જયારે સમુદ્રનો ઉપર મોજા ઉઠે છે ત્યારે તો એ મોજા ઉઠે છે ત્યારે કચરાના સંગે એ પાણી મલિન દેખાય છે. ધ્યાન રાખજો એ પાણી મલિન દેખાય છે અને એ પ્રકારે છે, પણ એ મોજાની પર્યાય કચરાનો સંગ છોડીને અંદરમાં જાય છે. એ કચરાને લઈને મોજું અંદર જતું, એમ રાગને લઈને અંદરમાં પર્યાય જતી નથી, રાગ બહાર રહી જાય છે અને ઉત્પાદનો વેગ વિને દ્રવ્ય થઈ જાય છે. કહે છે કે ના પડે ક્ષણિક ઉપાદાન ને શિકારી ઉપાદાન એક ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી એને કરતા સુધી રહેશે. પોતે વિખ્યાત નું કારણ પોતાને માને એથી વિખ્યાત છે. ભગવાન પરમાત્માને તું વિખ્યાત નું કારણ બનાવી દો છો. પ્રભુ પાછો પર ભગવાન વિખ્યાત નું સંસાર નું કારણ હોઈ શકે નહીં. તો ભગવાન વિખ્યાત ને સંસાર નું કારણ થાય તો મોક્ષ નું કારણ કોણ થશે? ઉદય ભાવ છે, કર્મ ના ઉદય થાય છે. એક પર્યાયના બે નામ, અશુદ્ધ ક્ષણિક ઉપાદાન અથવા અશુદ્ધ પારણામિક ભાવ, અને બીજું નામ એનું ઉદય ભાવ. ઉદયના લક્ષ્ય થાય તે માટે અવદય ભાવ એ છે. એ જેમાં પ્રયોજનની સ્થિતિ કરાય થાય એટલી વાત કરી છે. બહુ લાંબુ કરવા જતા આયુષો થઈ જાય છે. બાળકનો ઉગાડીને હોય ગણતરને એક એ છે કે પ્રભુ કેવળી પાસે સમુદ્રમાં પીધું છે આ જ્ઞાનને. અમે તો જ્ઞાને માનતા નથી. અમે તો આત્મજ્ઞાન જ્ઞાન જાણીએ છીએ. એક જ્ઞાનથી જ્ઞાન ભિન્ન છે, એક જ્ઞાનથી બીજું જ્ઞે ભિન્ન છે. જે જ્ઞાન છે તેને જ્ઞે કહ્યું, જ્ઞાન નહીં. ઓ રાજાએ નામ કહ્યું જ્ઞાન, બધા છેતરાઈ ગયા. જ્ઞાની પાયતા, અરે તમે જે જ્ઞાનમાં હા સાહેબ, જ્ઞાન છે ને જ્ઞાન કે ઇન્દ્રિય જ્ઞાન, પણ જ્ઞાન કહ્યું છે જ્ઞાન નહીં છે. ત્યારે જે પાછો ભરે છે અને જ્ઞાન નાયકનો સંકલ્પ તોડી નથી જે જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરે છે ત્યારે એને જ્ઞાન પાસે છે. અતિન્દ્રિય જ્ઞાન એને જ્ઞાન પણ જાણે છે. ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન પણ ન જાણી શકે, એ તો જ્ઞાન પણ જાણે છે. એમાં ચેતનાનો ઉપાદાન કારણ એક અને નિમિત્ત કારણ રાગનું કારણ પૂછાય છે. ઉપાદાન કારણ કોણ, નિમિત્ત કારણ. ઉપાદાન કારણ પૂછવાનું કારણ એમ છે હેતુ કે આપે શુદ્ધાત્માથી આપને ભિન્ન કર્યો તો ઉપાદાન કારણ તો આપ નહીં કહી શકો. અને મારે તો ઉપાદાન કારણ પૂછવું છે. નિમિત્ત કારણ તો બધા, નિમિત્ત કારણ તો પંડિતો કહેશે, પણ ઉપાદાન કારણ જ્ઞાની સિવાય કોઈ નહીં કહી શકે. પ્રભુ હું આપને સમજીને પૂછું છું, નિમિત્ત કારણનું મારું વજન નથી. એ તો પૂછવા કારણ પૂછું છું. બે પ્રશ્નમાં એક પ્રશ્ન સાથે પૂછી લઉં છું. બાકી એ તો વિમાન પાસેથી સાંભળ્યું છે ને ગોમટતા પણ મેં વાંચ્યું છે. એમાં કર્મના ઉદયના લક્ષ્ય ઉદય ભાવ થાય છે એને નિમિત્ત કારણ કહેવાય. એ તો સાધારણ વાત છે, એ તો તદ્દન સાધારણ વાત છે, એ કોઈ અપૂરું વાત નથી. પણ રાજનું વાતાવરણ કરશો એ જે શોધી લેશે એનું કામ થઈ જશે. ઉપાદાન કારણ એ દ્રવ્યમાં અંતર્ગતિ છે. પોતાના પરિણામ પર્યાયનું પરિણામ શક્તિ તે તો જે દ્રવ્યની એ જ દ્રવ્યમાં હોય છે, બીજા દ્રવ્યમાં ન હોય એવો નિશ્ચય છે. નિમિત્ત કારણ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાયનું પરિણમે છે. કર્મ દ્રવ્ય કર્મ તે તો જે દ્રવ્યનો તે દ્રવ્યમાં હોય છે. એ તો દ્રવ્ય કર્મની સત્તા દ્રવ્ય કર્મમાં છે. ભાવ કર્મ તો જીવની પર્યાયમાં છે અને એ ભાવ કર્મ આત્માથી ભિન્ન છે. માટે આત્મા એનું કારણ, જે ભિન્ન હોય કારણ ન હોય તો અભિમાની એટલો કરતાનું અજ્ઞાન છે. દુઃખ કા કારણ સૂર્ય તેરા અજ્ઞાન હરે. અન્ય એ જે એ દ્રવ્યમાં હોય છે અન્ય દ્રવ્યો કરો તો નથી એવો નિશ્ચય છે. જેવી રીતે હવે સિદ્ધાંત સરળ કરવા માટે એક દ્રષ્ટાંત આપે છે. જેવી રીતે મૃત્તિકા એટલે માટી ઘટ પર્યાય રૂપે પરણે છે, કુંભાર ઘણા રૂપે પરણે છે કે માટી, કે માટી પરણે છે. કુંભાર તો પરણતો એટલો તો ખ્યાલ મને આવી ગયો છે. કુંભાર કાંઈ જો ઘણા રૂપે પરણે તો જીવ અજીવપણાને પામી જાય એમ તો બનતું તો કોઈ ઘણા જ ન કરે. કુંભારનો નાશ થાય એવો ધંધો કોઈ કરે પણ કુંભાર તો ઘટ રૂપે પરણતો નથી. પણ માટી પરણે છે ઘણા રૂપે તો પણ ઘણાની પર્યાયનું કારણ માટી નથી. માટી એનો કરતા નથી ને માટી એનું કારણ પણ નથી. રચિકા ગડકરી એમ કે પ્રણમે છે એ કુંભાર પ્રણમતો નથી, એમ આત્મા રાજવે સ્વરૂપે અજ્ઞાન ભાવથી પ્રણમે છે એ ભૂતગત પ્રણમે છે એમ અત્યારે અમે અહીંયા કહેતા નથી. રુચિકા ગણપર એટલે પ્રણવે છે તેનું ઉપાદાન કારણ શું કે માટી છે ના. જો માટી ઉપાદાન કારણ હોય સાંભળજો, માટી ઘડાનું ઉપાદાન કારણ હોય, માટી ચીકાળી માટી તો ઘડા ક્યાં કરે કોઈ તાવડી થાય સમજાણું કઈ નથી સમજાણું. જો માટી ઘટ પર્યાયનું ઉપાદાન કારણ હોય, ચીકાળી માટી ક્ષણિક પર્યાયનું કારણ હોય તો માટીમાંથી ઘડા ક્યાં કરે અને ઘડાના પાછા ઘાટ સરખા ક્યાં કરે એની વ્યંજન પર્યાયમાં ફેર પડવો ન કરે. પણ કોઈનો ઘાટ ઓછો ને કોઈ નાનો ને મોટો એ શું કે માટી કારણ નથી. જરા ગુંડો વિચાર કર ભાઈ, અંદરનું ભેદનાણ આ દ્રવ્ય ને પર્યાયનું સાથે અલગ છે. આ ભિન્ન ભિન્ન સત્તાને શિકાર કર્યા પછી કથન છે એ અભિન્ન સત્તાને જાણે તો તેને વ્યવહાર કહેવામાં. એ છે કે જેવી રીતે કૃતિકા ગડકરી રૂપે પ્રણમે છે તેનું ઉપાદાન કારણ છે માટી છે એમ નથી લીધું. કૃતિકામાં માટીમાં ઘટરૂપ પરિણમન શક્તિ અંદર પડી છે, યોગ્યતા એના સ્વસરે પ્રગટ થાય છે. એની પર્યાયનો સતાવ કરે નહીં અને પર્યાયનો સ્વ એનો ભાવ અનુભાવ પણ કરે નહીં. આ કોઈ આપો જૈન દર્શન વિકરાળ વિજ્ઞાન છે, લોજિક અને ન્યાયથી શીખતા એવું છે. સાચી વાત તો પણ વાણી રહી ગઈ ગુરુદેવની, એટલે એની પરંપરા કેનારા પણ કોઈ ને કોઈ રહી જશે. હો સાવ કઈ અભાવ નહીં થાય. મૃતિકામાં ઘટનું પરિણામ શક્તિ નિમિત્ત કારણ આ એ છે કે ઘટનું પર્યાયની શક્તિ યોગ્યતા છે ને એ એનું કારણ છે. યોગ્યતાનું કારણ પર્યાય છે એ માટી છે. જો માટી એનું કારણ હોય તો બધા ઘડા સરખા થવા જોઈએ, કોઈ દીતાવળી પણ ન થાય અને સગોરું પણ ન થાય. નિમિત્ત કારણ કોણ? વેપારીનું કુંભાર ચક્ર રણ ઇત્યાદિ એ નિમિત્ત કારણ. એવી જ રીતે પ્રસ્થાન કરો છો અને માટે એક અકાશ્ય દલીલ છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે. સાંભળતો દ્રવ્યને પર્યાયનું કારણ માની બેઠો છો તો એમાં દોષ આવશે પ્રભુ. શાંતિથી ધીરજથી તો સાંભળતા જ્ઞાનમાં એક ગ્રાહ્ય થઈ જશે. ગ્રાહ્ય થાય એવી વાત છે કેમ કે લોજિક અને ન્યાયની વાત હોય એ બુદ્ધિગમ્ય હોય. એટલી શ્રદ્ધા ગમ્ય નથી, બુદ્ધિગમ્ય છે. બુદ્ધિગમ્ય પૂર્વક શ્રદ્ધા થાય છે. જાણેલાનું શ્રદ્ધાંત થાય કે શું કે એક પરમાણુ છૂટો લ્યો સ્કંદમાં નહીં, સ્કંદમાં નહીં તો નિમિત્ત નિમિત્ત એટલો તને ચોળો ઉઠશે મનમાં. હું તો એક પરમાણુ છૂટો લે. હવે એક પરમાણુ જુદો, એક પ્રદેશથી પરમાણુ એ એક પરમાણુ જે છે એ ક્ષણમાં સફેદ રૂપે પરણે અને બીજી ક્ષણે કાળી રૂપે પરણે. અસંખ્યાત ગુણી કાળી પછી અનંત ગુણે કાળી રૂપે પડવી જાય અને કાળી પર્યાયમાંથી પાછી પીળી પર્યાય રૂપે પડવી જાય. આ પ્રકારે એક પરમાણુ સ્વતંત્રપણે એક પર્યાય પણ જુદી જુદી થઈ જાય છે તો નક્કી થાય છે કે પરિણામનું કારણ એનું સામાન્ય ભૂતગત દ્રવ્ય નથી, વિશેષનું કારણ વિશેષ છે. સામાન્યને કારણ કેવું ઉપચારના કથન છે. ઉપચાર એટલે વ્યવહાર, ઉપચાર એટલે નિશ્ચય કારણ શોધી લે પછી વ્યવહારનું જ્ઞાન તો તને થશે. નિશ્ચય ખ્યાલમાં આવ્યા પહેલા વ્યવહારનું જ્ઞાન પણ યથા નહીં થાય. એકતા તો છે દ્રવ્ય પર્યાયથી. દ્રવ્ય જ કારણ છે, આત્મા જ કારણ છે. આત્મા કારણ ત્રણ કાળમાં નથી. આત્મા કારણ હોય તો કોઈને સમય શરૂ ન થાય. આત્મા તો છે પહેલેથી, બીજું આત્મા કરતા હોય તો શ્રીમંદર ભગવાન અત્યારે વિરાજમાન છે, આપણે આટલી અરજી કરીએ, વિનયપૂર્વક વંદન કરીએ કે આપને તો અનંત શક્તિ પ્રગટ થઈ છે, અનંત જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, અનંત વિજય પ્રગટ, આપ એટલું કરો સારું કામ અમે સોંપીએ છીએ, મોક્ષની અવસ્થા થઈ છે કે તારો પ્રશ્ન અવિવેક ભરેલો છે, મૂર્ખાએ ભરેલો, હું પરિણામ નો કરતા માની બેઠો છો, એટલે જાણે બધાએ પરિણામ ના કરતા હોય અને ઠેક અમારા સુધી પહોંચ્યો, તારી નજર ઠેક શ્રીમંદર બાપા સુધી ગઈ, કરતા બુદ્ધિ ત્યાં સુધી લપાવી દે, તારી કરતા બુદ્ધિ તારા સમીપે સીમિત રાખી હોત તો તો તને નુકસાન થાય, પણ અમારા સુધી આટલો બધો એ તારો પ્રશ્ન અવિવેક ભરેલો છે, એના સ્વકાળે ચિન્નવસ્થા થાય છે એમ અમારા જ્ઞાનમાં પહેલાથી આવી ગયું છે, કેવળ જ્ઞાનના પહેલા સમયે જાણી લીધું છે કે અહીંયા તેરમા તીર્થંકર થશે જયારે ત્યારે એનો મોક્ષ થશે, મોક્ષનો જાણનાર છે, મોક્ષનો કરનાર નથી પ્રભુ, તને ખબર નથી, આત્મા જાણનાર છે, આત્મા કરનાર, અને કરવાના પક્ષને છોડીને આવા મોટા દોષોમાં હું જાણનાર છું, જાણનાર એમાં આવી જાય ને, એ જાણનારના પક્ષમાં આવશે ને તો તત્વ તને સરખું બેસશે, કરતાના પક્ષથી સવિકલ્પ જ્ઞાનમાં પણ યથાર્થ ભેદ ના થઈ શકતો નથી, માટે હું જાણનાર છું, કરનાર, થાય એને કરાય નહીં, ન થાય એને કહી શકાય, થવા જો થાય છે તેની ગાથામાં, સર્વજ્ઞની વાણી તો ક્યાં ક્યાં કેવી જગી ઉઠે છે, સર્વજ્ઞ ભગવાનની વાણી, સંતોની વાણી કોઈ ગાથામાં એવી જળતી ઉઠે છે કે સાધક ભૂતાર્થને આશરે સમય દર્શન થયું પછી નવ તત્વને જાણે છે પણ નવ તત્વના ભેદને કરતો થવાયોગ થાય છે અને કરનાર કર્મ છે, આ કર્મ કરે છે નિમિત્તપણે, ઉપાદાનપણે થવાયોગ પર્યાય થાય છે અને નિકાલી ઉપાદાન દ્રષ્ટિ વાળો એને જાણે છે કે થવાયોગ થાય છે, હું કરનાર નથી, વિચાર થઈ ગયો,
બાપુજી યુગલજી સાહેબ.